નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી લેખિકાની દુનિયામાં સફર કરવાના છીએ જેમની કલમ, સાચું કહું તો, વાચકને શાબ્દિક રીતે હિપ્નોટાઇઝ કરી દે છે. આપણે વાત કરી રહ્યા છીએ સમકાલીન ફ્રેન્ચ સાહિત્યના એક ખૂબ જ શક્તિશાળી અવાજ મિલિસ ધ કેરોંગલની. એમની શૈલીને સંમોહક ગદ્ય કહેવાય છે અને એનું કારણ છે એમના અત્યંત લાંબા લયબદ્ધ વાક્યો.
બિલકુલ.
જે તમને વાર્તાના પ્રવાહમાં એવા તો ખેંચી જાય કે તમને સમયનું ભાન જ ન રહે.
સાચી વાત છે. એમની કૃતિઓ વાંચવી એ કોઈ નદીના પ્રવાહમાં તણાવવા જેવું છે. પછી ભલે એ અંગદાન જેવા ગંભીર વિષય પર લખાયેલી ધ હાર્ટ હોય, કે પછી પુલ નિર્માણ પર લખાયેલી બર્થ ઓફ અ બ્રિજ હોય, કેરોંગલ કોઈપણ વિષયના આમ તકનીકી પાસાઓને માનવીય સંવેદનાઓ સાથે એવી રીતે ગૂંથી લે છે કે વાચકને એ દુનિયાનો જીવંત અનુભવ થાય.
અને આજે આપણે એમની આવી જ એક ધારદાર કૃતિ ઈસ્ટ બાઉન્ડ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ.
હા,
પણ અહીંયા એક નાની ગૂંચવણ છે. મને લાગે છે કે એના પર વાત કરવી ખૂબ જરૂરી છે.
અચ્છા.
કારણ કે મેં જ્યારે આ વિશે પહેલી વાર વાંચ્યું ત્યારે મને પણ થોડું આમ આશ્ચર્ય થયું હતું.
કઈ વાતનું?
કે અંગ્રેજીમાં ઈસ્ટ બાઉન્ડ શીર્ષક હેઠળ એમની બે અલગ અલગ નવલિકાઓ પ્રકાશિત થઈ છે. આ તો કોઈ પણ વાચકને મૂંઝવણમાં મૂકી શકે.
હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને આ સ્પષ્ટતા કરવી જ પડે. પહેલી નવલિકા, જેનું મૂળ ફ્રેન્ચ શીર્ષક અં શેમ દ તાબલે છે, એક અલગ જ વાર્તા છે.
હેલેન નામની એક યુવતીની આત્મશોધની યાત્રા.
બરાબર. પણ આજે આપણી ચર્ચાનું કેન્દ્રબિંદુ એ નથી. આપણે વાત કરવાના છીએ 2012માં પ્રકાશિત થયેલી બીજી વધુ તીવ્ર અને નાટકીય નવલિકા તંજેન્ટ વેલ્સ લિસ્ટ પર.
અને આ એ કૃતિ છે જે ખરેખર બે અજાણ્યા લોકો વચ્ચેના અસ્તિત્વ, પલાયન અને કરુણાના સંબંધની એક અવિસ્મરણીય ગાથા છે.
એકદમ.
અને આ ગાથાનું મંચ વિશ્વની સૌથી લાંબી અને કદાચ સૌથી રહસ્યમય રેલવે લાઇન, ટ્રાન્સ સાયબેરિયન એક્સપ્રેસ. મને તો હંમેશાથી આ ટ્રેન એક પાત્ર જેવી જ લાગી છે. માત્ર લોખંડના પાટા પર દોડતું એક વાહન નહીં,
કેલોન તલકંટ એને એક જીવન પાત્ર તરીકે જ જુએ છે. એ આ ટ્રેનને ચાલતી જેલ કહે છે.
ચાલતી જેલ? વાહ.
હા, એક એવી કેદ જે સતત ગતિમાં છે અને સાથે જ એ તેને આડી બબેલ પણ કહે છે.
આડી બબેલ એટલે કે હોરિઝોન્ટલ બેબેલ.
બરાબર. એક એવો મિનારો જે ઊંચો નથી જતો પણ હજારો કિલોમીટર સુધી ફેલાયેલો છે અને એમાં અલગ અલગ ભાષાઓ, સંસ્કૃતિઓ, કહાણીઓ બધું જ એકબીજા સાથે અથડાય છે.
જરા વિચારો એ વાતાવરણ. પરસેવાની, વોડકાની, ડરની અને આશાની ગંધ એક સાથે ભળેલી હોય.
અને આ જ ગતિશીલ કેદખાનામાં બે તદ્દન અલગ જિંદગીઓ એકબીજા સાથે ટકરાવવાની છે.
તો આ ચાલતા ફરતા બબેલના કેન્દ્રમાં કોણ છે? ચાલો એ પાત્રોને થોડા નજીકથી ઓળખીએ. એક તરફ કોણ છે?
એક તરફ છે અલ્યોશા, 20 વર્ષનો એક રશિયન યુવાન જેને ફરજિયાતપણે સેનામાં ભરતી કરવામાં આવ્યો છે. એ કોઈ હીરો નથી, એ બસ એક સામાન્ય છોકરો છે જે ડરેલો છે, એકલો છે.
અને એના મનમાં એક જ ડર હશે.
હા, એક જ શબ્દનો ભય એના મગજમાં ઘર કરી ગયો છે. ડેડ ઓફ ચીના.
આ એ જ કુખ્યાત પ્રથા છે ને જેમાં વરિષ્ઠ સૈનિકો નવા સૈનિકો પર અત્યાચાર કરે છે.
બરાબર. રશિયન સેનાની એ ક્રૂર પ્રથા. એટલે અલ્યોશા માટે આ ટ્રેનની યાત્રા કોઈ મંઝિલ તરફ નથી જઈ રહી, પણ એક જીવતા નરક તરફ જઈ રહી છે.
અને બીજી તરફ છે હેલન, 30ના અંતમાં પહોંચેલી એક ફ્રેન્ચ મહિલા. તે પણ ભાગી રહી છે, પણ તેનું પલાયન ભૌતિક નથી, ભાવનાત્મક છે.
બિલકુલ. તે રશિયામાં પોતાના એક જટિલ અને દુઃખદ પ્રેમ સંબંધના ભૂતકાળને પાછળ છોડી રહી છે.
એટલે એ એક સંબંધથી ભાગી રહી છે કે પછી કદાચ પોતાની જાતથી?
આ બહુ સારો પ્રશ્ન છે. હેલેન આમ પોતાની એકલતાના કોચલામાં બંધ છે. તે પોતાની બારીમાંથી સાયબિરિયાના બર્ફીલા લેન્ડસ્કેપને એવી જ નિર્લેપતાથી જુએ છે જેવી નિર્લેપતાથી તે પોતાની આસપાસના લોકોને જુએ છે.
મતલબ એના માટે આ યાત્રા ભૂતકાળને ભૂંસી નાખવાનો નહીં, પણ પોતાની જાતને ફરીથી શોધવાનો એક પ્રયાસ છે.
કદાચ તે એક નિરીક્ષક છે જે વાર્તાની શરૂઆતમાં કોઈપણ જાતની ભાગીદારીથી દૂર રહેવા માંગે છે.
પણ નિયતિએ એના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું છે.
ખરેખર.
અને વાર્તાનો અસલી સંઘર્ષ ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ બે પાત્રો,
જે પોતપોતાની આગવી સમસ્યાઓમાં ડૂબેલા છે,
એકબીજાના રસ્તામાં આવે છે.
હા, અને અલ્યોશા સમજી જાય છે કે સેનામાં એનું ભવિષ્ય અંધકારમય છે, એટલે તે ભાગી જવાનો અત્યંત જોખમી નિર્ણય લે છે.
અને અહીંયા જ લેખિકા આપણી સામે એક મોટો નૈતિક સવાલ ઊભો કરે છે.
બરાબર, સવાલ એ છે કે શું હેલેન એક વિદેશી મહિલા જે પોતાની જ ભાવનાત્મક ઉથલપાથલમાં ફસાયેલી છે, તે એક અજાણ્યા હતાશ સૈનિકને બચાવવા માટે પોતાની સલામતી, પોતાની સ્વતંત્રતા બધું જ દાવ પર લગાવશે?
અને આ સંબંધની સૌથી મોટી સુંદરતા એ છે કે તે શબ્દો પર નથી બંધાતો.
બિલકુલ, તેમની વચ્ચે ભાગ્યે જ કોઈ સંવાદ થાય છે. તેમનો સંબંધ બંધાય છે મૌન નજરો પર, ઇશારાઓ પર અને
એકબીજાની લાચારીની મૌન સમજ પર.
સાચી વાત.
મને લાગે છે કે આ જ આ વાર્તાનું હાર્દ છે. અહીં ભાષા અવરોધ નથી પણ બિનજરૂરી છે.
હા,
તો ચાલો આ સંબંધ કેવી રીતે બંધાય છે જોઈએ. લેખિકા આ બે દુનિયાને શરૂઆતમાં કેવી રીતે રજૂ કરે છે?
લેખિકા શરૂઆતમાં જ આ બે દુનિયા વચ્ચેનો, આમ જમીન આસમાનનો તફાવત ખૂબ જ સચોટ રીતે ચિત્રે છે. એક તરફ અલ્યોશાનો ત્રીજા વર્ગનો ડબ્બો છે, એ જગ્યાનું વર્ણન જ ઘૂંઘડામણ કરાવે તેવું છે. ડઝનેક સૈનિકો એક સાથે ઠાંસીને ભરેલા છે. હવામાં પરસેવાની, સસ્તી વોડકાની અને ડરની મિશ્રિત ગંધ છે.
અને વરિષ્ઠ અધિકારીઓની ક્રૂર નજરો સતત નવા સૈનિકો પર મંડરાયેલી હોય છે.
બરાબર, એ ડબ્બો અલ્યોશા માટે એક નાનકડું ચાલતું નરક છે.
અને તેની બરાબર સામે હેલનનો બીજા વર્ગનો ડબ્બો, શાંત, અંગત અને પ્રમાણમાં સુરક્ષિત.
હા, એ પોતાની દુનિયામાં ખોવાયેલી છે. પુસ્તકો વાંચી રહી છે, સંગીત સાંભળી રહી છે,
પોતાના તૂટેલા સંબંધ વિશે વિચારી રહી છે. આ બે ડબ્બા વચ્ચેનું ભૌગોલિક અંતર ભલે થોડું હોય પણ મનોવૈજ્ઞાનિક રીતે તો માઇલો દૂર છે.
અને આ વિરોધાભાસ વાર્તાના તણાવને શરૂઆતથી જ બાંધે છે.
અને આ બે દુનિયા વચ્ચે પહેલો સંપર્ક કેવી રીતે થાય છે?
એક ક્ષણિક નજરથી. અલ્યોશા ડરના માર્યા ટ્રેનના કોરિડોરમાં આમતેમ ભટકી રહ્યો છે ત્યારે તેની નજર હેલેનના ડબ્બાના કાચમાંથી તેની સાથે મળે છે.
એક જ સેકન્ડમાં.
હા, એ એક જ સેકન્ડની મૌન ક્ષણમાં કંઈક અનોખું બને છે. હેલેન એક સૈનિકના યુનિફોર્મને નથી જોતી, પણ તેની પાછળ છુપાયેલા એક ગભરાયેલા 20 વર્ષના છોકરાને જુએ છે.
અને અલ્યોશા માટે?
અલ્યોશા માટે એ નજરમાં તેને પહેલીવાર દુશ્મનાવટ કે ધિક્કાર સિવાયની કોઈ ભાવનાનો અનુભવ થાય છે. એ નજર જાણે તેના અંધકારમાં આશાનું એક નાનકડું કિરણ રોપી દે છે.
પણ એ આશાનું કિરણ લાંબો સમય ટકતું નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. અલ્યોશાના ડબ્બામાં ડેડોશિનાનું વાતાવરણ વધુને વધુ ક્રૂર બનતું જાય છે.
તેને માર મારવામાં આવે છે, તેનું અપમાન કરવામાં આવે છે.
હા, તે સમજી જાય છે કે જો તે અહીં રહેશે તો તેની શારીરિક અને માનસિક બંને ઓળખને કચડી નાખવામાં આવશે.
અને બચવાનો એક જ રસ્તો છે, ભાગી જવું. પણ આ ચાલતી ટ્રેનમાંથી, આટલા બધા સૈનિકોની વચ્ચેથી
અશક્ય છે, લગભગ અશક્ય.
અને ત્યારે જ તે એક અત્યંત હિંમત ભર્યો નિર્ણય લે છે.
અને જોખમી પણ. તે પેલી અજાણી ફ્રેન્ચ મહિલા પર પોતાનો જીવ દાવ પર લગાવવાનું નક્કી કરે છે. તે પોતાની બધી હિંમત ભેગી કરીને હેલેનના ડબ્બા પાસે પહોંચે છે.
તે કોઈ દ્રશ્ય ઊભું નથી કરતો.
ના, તે ફક્ત દેખાય છે. તેના ચહેરા પરની કાકલુદી, તેની આંખોમાંની આજીજી જ તેની ભાષા છે. અને પછી શાળામાં શીખેલા તૂટેલા ફ્રેન્ચના બે શબ્દો તેના મોંમાંથી સરી પડે છે.
મેડમ, એક્સક્યુઝે મોઆ, મેડમ માફ કરશો.
હા, અને આ બે શબ્દો કોઈ સામાન્ય વિનંતી નથી, એ એક જીવન બચાવવાની પુકાર છે.
અને અહીં વાર્તા તેના નૈતિક શિખર પર પહોંચે છે. હેલેન માટે આ મોમેન્ટ ઓફ ટ્રુથ છે.
બરાબર,
તેની સામે સ્પષ્ટ પસંદગી છે. એક તરફ એક રશિયન સૈનિકને મદદ કરવાના ગંભીર પરિણામોનો ડર છે,
સૈન્ય સાથે સંડોવણી, ધરપકડ, કદાચ હિંસાનો ભય પણ.
અને બીજી તરફ એક નિર્દોષ યુવાનની આંખોમાં જીવન બચાવવાની સ્પષ્ટ આજીજી છે. આ કોઈ તર્કથી લેવાતો નિર્ણય નથી.
બિલકુલ નહીં, આ તેની માનવતાની કસોટી છે. અને આ ક્ષણે તેની અંદરની કરુણા તેના ડર પર જીત મેળવી લે છે.
તે લાંબો વિચાર નથી કરતી.
ના, જાણે કે એક સહજ માનવીય વૃત્તિથી પ્રેરાઈને તે અલ્યોશાને પોતાના ડબ્બામાં ખેંચી લે છે અને છુપાવવાનો જીવલેણ નિર્ણય લે છે.
અને એક ક્ષણથી તે એક સામાન્ય પ્રવાસી મટીને એક ષડયંત્રકારી બની જાય છે.
હવે એ બંનેની નૌકા એક જ પ્રવાહમાં વહેવા લાગે છે.
મને એ પણ લાગે છે કે શું એ માત્ર કરુણા છે કે પછી પોતાના ભૂતકાળમાંથી ભાગી રહેલી હેલેનને અલ્યોશાના સંઘર્ષમાં ક્યાંક પોતાની જ લાચારીનું પ્રતિબિંબ દેખાય છે?
આ ખૂબ જ ઊંડો અને મહત્વનો મુદ્દો છે. લેખિકા આ વાતને ખુલ્લેઆમ કહેતી નથી, પણ વાચક તરીકે આપણે ચોક્કસપણે આ અર્થઘટન કરી શકીએ છીએ
કે કદાચ બીજાને બચાવીને તે અજાણતા જ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.
હા, અલ્યોશાને બચાવવાની ક્રિયા તેને તેના પોતાના દુઃખમાંથી બહાર કાઢે છે, તેને એક ઉદ્દેશ્ય આપે છે. તેનું જીવન જે નિષ્ક્રિય હતું તે અચાનક જ સક્રિય અને હેતુપૂર્ણ બની જાય છે.
તો આ જોખમી ગઠબંધન પછી શું થાય છે? તેઓ ડબ્બામાં છુપાયેલા છે અને દરેક ક્ષણ ડરમાં પસાર થઈ રહી છે.
એ ક્ષણોનું વર્ણન કેરોંગલે અદ્ભુત રીતે કર્યું છે. ડબ્બામાં સંપૂર્ણ મૌન છે, પણ એ મૌનમાં હજારો ધબકારા સંભળાય છે.
કોરિડોરમાં ચાલતા દરેક પગલા, દરવાજા પરનું દરેક ટકોરો
તેમના હૃદયના ધબકારા વધારી દે છે. વાચકનો શ્વાસ પણ રૂંધાઈ જાય છે.
અને પછી
જાણે કે ચમત્કાર થાય છે. ટ્રેન સાઇબેરિયાના વિશાળ અંધકારમય અને બરફથી ઢંકાયેલા જંગલની વચ્ચે કોઈ અજ્ઞાત કારણોસર અચાનક રોકાય છે.
આ તેમની એકમાત્ર તક છે.
એક અને એકમાત્ર.
અને કેરોંગલની લેખન શૈલી અહીં તેની ચરમસીમાએ પહોંચે છે. નહીં, અહીં જ આપણને એ સમ્મોહક ગદ્યનો સાચો પરિચય થાય છે.
એકદમ. એ લાંબા વાક્યો, શ્વાસ રોકી દે તેવા, અને ત્યાં જ ટ્રેન ઊભી રહે છે. બરફના એ અનંત અંધકારમાં કોઈ કારણ વગર એક અણધારી તક બિનીને,
અને તેઓ દરવાજો ખોલીને એ થીજાવી દેતી હવામાં કૂદી પડે છે.
પાછળ છૂટી જતી ટ્રેનની ગતિ અને આગળ ફેલાયેલા સાઇબિરિયાના ડર વચ્ચે એક શ્વાસમાં, એક જ નિર્ણયમાં, ભવિષ્યની કોઈ ચિંતા કર્યા વગર,
માત્ર વર્તમાનની એ મુક્તિની ક્ષણને જીવવા માટે. ટ્રેન પાછળ છૂટી જાય છે અને તેઓ બે માના લાચાર માનવીઓ સાઇબેરિયાના અનંત બર્ફીલા વિસ્તારમાં એકલા રહી જાય છે.
એટલે કે તાત્કાલિક ખતરો ટળી ગયો છે, પણ હવે પ્રકૃતિનો ખતરો,
સાઇબેરિયાની થીજાવી દેતી ઠંડીનો ખતરો તેમની સામે રાક્ષસની જેમ ઊભો છે.
તો વાર્તાનો અંત કેવી રીતે આવે છે? શું તેમને કોઈ આશ્રમ મળે છે?
તેઓ લગભગ હિંમત હારી ચૂક્યા હોય છે. ઠંડીથી તેમના શરીર અકળાઈ ગયા છે. ત્યારે દૂર તેમને બરફના તોફાનમાં ટમટમતા પ્રકાશનું એક નાનકડું ટપકું દેખાય છે.
ડાચા?
હા, એક ડાચા, એટલે કે રશિયાનું પરંપરાગત લાકડાનું ઘર. તેઓ પોતાની બધી શક્તિ એકઠી કરીને ત્યાં પહોંચે છે, જ્યાં એક વૃદ્ધ સ્ત્રી દરવાજો ખોલે છે.
અને તે કોઈ સવાલ પૂછતી નથી.
ના, તે તેમના ડરેલા ચહેરા અને થીજી ગયેલા શરીરને જોઈને બધું સમજી જાય છે અને મૌન રહીને તેમને અંદર આવવા દે છે.
અને વાર્તા અહીંયા પૂરી થાય છે?
હા.
આ અંત ખૂબ જ શક્તિશાળી છે, કારણ કે તે કોઈ પરંપરાગત હેપી એન્ડિંગ નથી.
બિલકુલ. તેમનું ભવિષ્ય શું થશે તે આપણે જાણતા નથી. તેઓ હજુ પણ ભાગેડું છે. પણ અંત એ વાત પર ભાર મૂકે છે કે તેમનો એ ટૂંકો પણ અત્યંત જોખમી સંબંધ સફળ રહ્યો. માનવ કરુણાની એક નાનકડી મૌન ક્રિયાએ એક જીવન બચાવી લીધું.
અને કદાચ આટલું જ પૂરતું છે.
આ વાર્તા આપણને કેટલાક ખૂબ જ ઊંડા સત્યો તરફ દોરી જાય છે.
હા, અહીં માત્ર પલાયન કે વ્યક્તિ વિરુદ્ધ સિસ્ટમ જેવા થીમ્સ નથી. આ વાર્તાનું સૌથી મોટું સત્ય એ છે કે એક અમાનવીય અને ક્રૂર વ્યવસ્થા સામે સૌથી મોટો બળવો હિંસા નથી, પણ કરુણાનું એક અતાર્કિક સહેજ કાર્ય છે.
હેલેનમો અલ્યોશાને બચાવવાનું કાર્ય એ સિસ્ટમ સામે એક મૌન બળવો છે.
એ સિસ્ટમ જે વ્યક્તિની માનવતાને કચડી નાખવા માંગે છે.
અને બીજું, માનવીય જોડાણનો વિચાર. આ વાર્તા શીખવે છે કે સૌથી ગહન જોડાણ માટે ભાષાની જરૂર નથી.
ક્યારેક એકબીજાની પીડાને ઓળખવી અને સ્વીકારવી એ હજારો શબ્દો કરતાં વધુ શક્તિશાળી હોય છે.
અલ્યોશા અને હેલેન એકબીજાને સમજી શક્યા, કારણ કે બંને પોતપોતાની રીતે પીડિત અને એકલા હતા.
તેમની સહિયારી લાચારી જ તેમની ભાષા બની ગઈ.
અને છેલ્લે, લેખિકાની શૈલીની તાકાત.
હા, ટ્રેન પોતે જ કેદ અને મુક્તિ બંનેનું એક શક્તિશાળી પ્રતીક બની જાય છે. એક એવી જગ્યા છે જ્યાં અલ્યોશા કેદ છે, પણ તે જ જગ્યા તેને મુક્તિનો માર્ગ પણ પૂરો પાડે છે.
કેરુંગલની સંવેદનાત્મક ભાષા, વાચકને ડબ્બાની ગૂંગળામણ, ટ્રેનના પૈડાનો સતત અવાજ અને સાઇબેરિયાની થીજાવી દેતી ઠંડીનો અનુભવ કરાવે છે.
તમે પુસ્તક વાંચતા નથી, તમે એ ટ્રેનમાં સફર કરી રહ્યા હો એવું લાગે છે.
આ વાર્તા આપણને શીખવે છે કે સાચી હિંમત અને મોટા નૈતિક નિર્ણયો ઘણીવાર મોટા મંચ પર નથી લેવાતા.
તે ઘણીવાર નાની બંધ જગ્યાઓમાં એક ધબકારામાં બે વ્યક્તિઓ વચ્ચે ચૂપચાપ લેવાતા હોય છે.
અને એ પણ કે સૌથી ગહન માનવીય જોડાણ માટે શબ્દોની જરૂર નથી,
ફક્ત એકબીજાની પીડાને સમજવાની ક્ષમતા જ પૂરતી છે.
અંતે આ કથા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. શું આપણા જીવનમાં પણ ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિની મૌન વિનંતી આપણી સુરક્ષા અને આપણી માનવતા વચ્ચે પસંદગી કરવા માટે પડકાર ફેંકે છે?
ત્યારે આપણે શું પસંદ કરીશું? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.